તારીખ 28/10/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 17 અને 18 સળંગ પ્રવચન નંબર 48
નિમિત્તપણે સંતપુરુષના પ્રતાપથી અનંત ગુણમય ચિદાનંદ નિજ પરમાત્મા તુરત પામે જ્ઞાની સત્પુરુષના યોગે સ્વરૂપના અનુભવ સુધી પહોંચવું એ સહેલું પડે છે. અનાદિના અજાણ્યા જીવને અંતર્મુખનો માર્ગ દેખાડનાર અનુભવી જ્ઞાની સત્પુરુષ છે. સત્પુરુષને પણ નજીકની પાત્રતા વાળો જીવ હોય તો અનુભવનો વિષય હૃદય ખોલીને એ સ્પષ્ટ કરે છે. સામે નિમિત્ત નિમિત્ત એક મેયર છે. અનુભવની વાત ઉપર ઉપરથી ચાલી જાય એવા સાંભળનાર હોય તો સત્પુરુષનો હૃદય પણ એટલું કોળતું નથી. મને ગુજરાતીમાં શબ્દ છે, કોળે છે. જેમ કોઈ ફૂલ ખીલે છે, કોઈ નવો ફળ આવે છે, આંબાને આવે છે, ત્યારે વૃક્ષ કોળ્યું છે એમ કહેવાય છે. એટલે પાંગરે છે. એવી રીતે સત્પુરુષને પણ કોઈ પામી જાય એવો જીવ નજીકમાં હોય તો એનું હૃદય પણ એટલું જ બહાર આવે છે. જીવનાર ન હોય તો મોટી મોટી વાતો બહાર આવે. અને આ જીવ નજીકનો છે અને પામી જશે એવો ખ્યાલ સત્પુરુષને કોઈ વાર તો ચેષ્ટાથી આવી જાય છે અને કોઈ વાર મોટી વાતમાંથી સૂક્ષ્મ વાતમાં ઊંડો ઉતરનાર જીવ એની જિજ્ઞાસાથી પ્રશ્ન કરે છે ત્યારે ખ્યાલમાં આવી જાય છે કે અહીંયા મોટી મોટી વાત કરી હતી પણ આ એના ઊંડાણમાં જવા માંગે છે, આ મૂળિયું પકડવા માંગે છે. એના એની જિજ્ઞાસા ઉપરથી એને પ્રશ્નો ઉપરથી ખ્યાલમાં આવી જાય છે ત્યારે તેના સવાલનો બરાબર તેને ઉપયોગી થાય એવો જવાબ પોતાના અનુભવથી પ્રસિદ્ધ હોવાની લીધે સત્પુરુષ પણ સ્પષ્ટ એને બતાવે છે. એવો જે અરસપરસનો મેળ થાય છે ત્યારે સંત પુરુષનો પ્રતાપ છે એમ કહેવામાં આવે છે. અહીંયા જીવની યોગ્યતા હોય છે અને સત્પુરુષના હૃદયમાં તો બધા જીવો આવા માર્ગને પામે, સર્વ જીવો આવા માર્ગને પામે. ત્યાં જાતિ ભેદ, સંપ્રદાય ભેદ, કોઈ ભેદ જોતા નથી. એ આત્માને જોવે છે અને આત્મા આત્માના માર્ગને પામે એવી નિષ્કારણ કરુણા, એવો કારણ વગરનો રાગ. સામાન્ય રીતે દરેક જીવને રાગ થાય ત્યારે કારણ હોય છે, કાંઈક ને કાંઈક પોતાને મેળવવાનો અપેક્ષા હોય છે. સત્પુરુષોને કાંઈ અપેક્ષા હોતી નથી. અંતરંગ નિષ્ફળ હોય છે, અંતરંગથી નિષ્ફળ હોય છે, છતાં એવો રાગ છે કે બીજા જીવો પણ પામે, કોઈ પણ જીવ પામે, આ પામે ને આ ન પામે એવો ભેદ સત્પુરુષ પાડતા નથી, પાડે તો એ સત્પુરુષ ન હોય. કારણ છે કે એ દર્શન મંદતાનો પ્રકાર છે. જ્યારે કોઈ જીવ આ સત્પુરુષ છે એમ જાણીને ભક્તિ કરે, મહિમા કરે, ત્યારે એને રાગના પરિણામ સાથે સાથે દર્શન મોહની મંદતાના પરિણામ, ચારિત્ર મોહ તો મંદ થાય પણ દર્શન મોહ પણ મંદ થાય. બીજું, તત્વજ્ઞાનના ક્ષેત્રમાં સ્વચ્છંદ ઉપજવાનો અવકાશ છે. જ્ઞાન માર્ગે ક્ષોભમાં કાંઈ પણ વિષય ધારણામાં આવે ત્યારે સમજાયાનો પ્રકાર, સમજાયું છે, મને સમજાયું છે, હું સમજ્યો છું, એવો એક પ્રકાર ઉત્પન્ન સ્વાભાવિકપણે થઈ આવે. કેમ કે પહેલાં નહોતું સમજાયું છે, પછી સમજાયું પણ છે, ક્ષોભમાં તો એટલું ફેર થયો છે. વળી પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે એનું વજન પણ ત્યાં જાય છે. એટલે સૂક્ષ્મપણે સ્વચ્છંદની શરૂઆત તો ત્યાંથી થાય છે. એવા પ્રકારમાંથી બચવા માટે પણ સત્પુરુષનું સાનિધ્ય હોય, સત્પુરુષનો સમાગમ હોય તો એને એકદમ અર્પણતા અને નમ્રતાનો ભાવ જ વરિતા કરે છે. એટલે સમજાવવું હોય તો એને એમ થાય છે કે આ જેવી દશાએ પહોંચ્યા છે એવી દશાએ મારે પહોંચવું છે, એ ન પહોંચાય ત્યાં સુધી તો એમની પાસેથી મારે સમજવું બાકી છે, એવો ભાવ એને રહ્યા કરે છે. એટલે આગળ વધવામાં જે અવરોધક છે એ પરિણામ એને સહેજે થતા નથી, દર્શન મોહ પણ મંદ થાય છે. અને સત્પુરુષની અંતર્બાહ્ય દશા કોઈ એવી હોય છે કે એને બોધનું નિમિત્ત થાય છે, દર્શન મોહ જેનો મંદ થયો છે એને આત્મબોધનું નિમિત્ત થાય છે. ત્યારે અનંત ગુણમય ચિદાનંદ નિજ પરમાત્મા તુરત પામે. શ્રીમદજી એને 751 ના પત્રમાં બીજરૂપી સંકેત કર્યું છે, બીજભૂત સંકેત કર્યું છે. સત્પુરુષ પ્રત્યેની અનન્ય ભક્તિ અને સત્પુરુષ પ્રત્યેની સર્વાર્પણ બુદ્ધિ એને બીજભૂત સંકેત કર્યું છે. પછી પોતે ચોખવટ કરી છે કે સંકેતનું કારણ હોવાને લીધે અમે એને સંકેત કહીએ છીએ. ત્રણ સંકેતના ત્રણ ભેદ પાડ્યા છે. સંકેતને ત્રણ ભેદ નથી પણ એમણે એક વિલક્ષણ પદ્ધતિથી એ વાત લખી છે કે પહેલું તો આ સત્પુરુષ પ્રત્યે આવી સર્વાર્પણ બુદ્ધિ, પરમેશ્વર બુદ્ધિ આવે તો એને બીજભૂત સંકેત છે. પછી સ્વરૂપ સન્મુખ થાય એને બીજા નંબરનું સંકેત કહ્યું. એટલે પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે અને સ્વરૂપ સન્મુખ થાય એ સ્વરૂપમાં અનુભવમાં આવે એટલે નિશ્ચય સંકેતમાં આવે ત્યારે એને એનું કારણ કહી દીધું છે. એમ કરીને ત્રણ ભેદ પડ્યા 751 બીજ જ્ઞાન, ભેદ જ્ઞાન, બીજ જ્ઞાન, હા, એ બીજ જ્ઞાન એટલે આમ તો સ્વરૂપ સન્મુખ થાય છે એ બીજ જ્ઞાન, સ્વરૂપ સન્મુખ થાય છે એ બીજ જ્ઞાન, સમ્યક સન્મુખ થાય છે એને બીજ જ્ઞાન કહી શકાય, કેમ કે ત્યાં જ્ઞાનની મુખ્યતા છે, નિર્ણય થાય છે, જેવું સ્વરૂપ કેવળ જ્ઞાનમાં ભગવાન જાણે છે, કેવળ જ્ઞાની એવું સ્વરૂપ અહીંયા પ્રતિભાસ થાય છે, પ્રતિભાસ એટલે જેવું છે એવો ભાસ એને પ્રતિભાસ કહે છે, એ બીજ જ્ઞાનથી અહીંયા સંસ્કારનું બી તો પડી જ જાય છે, સ્વરૂપ સન્મુખ થાય એટલે એને સંસ્કારનું બી તો પડી જ જાય છે, એમાં છે પુરુષ એમાંથી છે એ ખ્યાલ છે આપણે, એ વિજ્ઞાનની ચર્ચા નહીં ચાલે, પણ સિદ્ધાંત જ્ઞાન અને આમાં છે એક સિદ્ધાંત જ્ઞાન અને શું એનું છે શબ્દ છે સિદ્ધાંત જ્ઞાન એટલે સિદ્ધાંતો સમજવાનો સૂક્ષ્મ છે, અને એક બીજો શબ્દ માત્ર છે એવું કહ્યું છે, સિદ્ધાંત બોધ, સિદ્ધાંત જ્ઞાન નહીં પણ સિદ્ધાંત બોધ એવો શબ્દ છે, અને વૈરાગ્યને ઉપશમ હોય એના માટે એક બીજો શબ્દ વાપર્યો છે, ભાવ તો વૈરાગ ઉપશમનો છે એની અંદર બીજો શબ્દ વાપર્યો છે, આ સિદ્ધાંત બોધ વાપર્યો છે, એ બેને કેવી રીતે મેળ છે એ વાત કીધી છે, ઉપદેશ બોધ વિજ્ઞાન નહીં, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ એવા બે શબ્દ વાપર્યા છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ, ઉપદેશ બોધ નો અર્થ એવો છે કે વૈરાગ ઉપશમ અને સત્પુરુષ પ્રત્યે આજ્ઞાકારી પણ હોય, આજ્ઞાંકિત પણ હોય ત્યારે એને ઉપદેશ બોધ કહ્યો છે, એ ઉપદેશ બોધ વિના સિદ્ધાંત બોધ ન પરિણમે, સિદ્ધાંતિક જ્ઞાન પરિણમે, એ એમણે વાત લીધી છે, એની ભૂમિકા લીધી છે, સિદ્ધાંત શાસ્ત્રો સત્પુરુષના ઉપદેશ વિના ફળતા નથી, ફેરફાર જે છે તે વ્યવહાર માર્ગમાં છે, મોક્ષ માર્ગ તો ફેરફાર વાળો નથી, ત્રણે કાળે એક જ છે, તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ સુરવીરપણું ગ્રહણ કરવા આવ્યું કે છે જીવને મૂર્છિત કરવો અમૂર્છિત કરવો તે જ જરૂરી છે. પહેલો શબ્દ ઉપદેશ બુદ્ધ નો છે. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ ની ચર્ચા કરી છે. જ્યાં સુધી પરપદમાં ખોટાપણું છે ત્યાં સુધી શરાબી થઈને વ્યાકુળ રહે, જ્યાં સુધી જીવને સ્વરૂપને છોડીને સ્વપદને ભૂલીને પરપદમાં ખોટાપણું છે ત્યાં સુધી તેની આકુરતા મટતી નથી. પરમા સ્વપણું આકુરતાને ઉપજાવે છે. જ્ઞાન દ્રષ્ટિથી દર્શન જ્ઞાન ચારિત્રને એક પદ સ્વરૂપ અવલોકન કરતા પરમાન્યતાનો તુરત નાશ થાય. જ્ઞાન દ્રષ્ટિથી એટલે વસ્તુ દ્રષ્ટિથી વસ્તુ જેવી છે તેવી જ્ઞાનમાં આવે ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રના એક પદ સ્વરૂપ એટલે અભેદ સ્વરૂપ અનંત ગુણના અભેદ સ્વરૂપ પોતાને અવલોકન કરતા પોતાને જોતા પોતાનો વિચાર કરતા એમ નથી લેતા પણ પોતાને અવલોકન કરતા રાગની સિદ્ધિ પ્રવૃત્તિ છે ત્યાં વિકલ્પની પ્રધાનતા છે. અવલોકન કરતા એટલે આમ તો એકાગ્ર થવાનો એ પ્રોસેસ છે પણ પહેલા અવલોકનથી શરૂ થાય છે કે પોતે સીધું જ્ઞાનમાં અવલોકન કરવું એ જ્ઞાનની પ્રવૃત્તિ છે, વિચાર કરવો એ રાગની વિકલ્પની પ્રવૃત્તિ છે. એટલો ફેર છે. કાલ થોડી ચર્ચા ચાલી હતી કે એમાં જ્ઞાનની પ્રધાનતા છે. જ્ઞાનની મુખ્યતામાં જ્ઞાનના આધારે જ્ઞાનમાં અહંપણું લઈને જે પોતે જ પોતાને જોવે છે, જ્ઞાન જ પોતાને જોવે છે, જ્ઞાન જ પોતાના સ્વભાવનું અવલોકન કરે છે અને રાગની મુખ્યતામાં આત્માનો વિચાર કરે છે ત્યાં એને ઓઘે ઓઘે નિર્ણય થાય છે કે આવું સ્વરૂપ છે આવું સ્વરૂપ છે. શાસ્ત્રનું જાણપણું થાય છે, આત્માનું જાણપણું થાય છે પણ એ ઓઘે ઓઘે થાય છે. ત્યાં એને નિર્ણય બળ પ્રગટતો નથી અથવા પુરુષાર્થ પ્રગટ થતો નથી. વાસ્તવિક જીવું આત્મ સ્વરૂપ અનંત ગુણ નિધાન છે એવું જો એના ભાસ પાસનમાં આવે, ભાવ પાસે એનો, તો એ સંબંધી બળ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એવું અનંત પુરુષાર્થનું સત્વ છે કે એનું બળ ઉત્પન્ન થયા વિના રહે નહીં. જેમ દરિદ્રીને દોલત મળે તો એને એની હું ફાયવા વિના રહે નહીં, લાચારી એની ચાલી જાય એની હું ફેને આવ્યા વિના રહે નહીં. એમ અનંત ગુણની લક્ષ્મી છે આ. પોતામાં જ અનંત ગુણ, દૈવી અનંત ગુણ, પરમાત્મા પદ પોતે જ છે એવું એના ભાષણમાં અવલોકનથી આવે તો એને જ્ઞાન બળ ઉપજ્યા વિના જ્ઞાનથી જાણ્યું છે ને, એટલે એને ત્યાં જ્ઞાન બળ ઉપજ્યા વિના રહે નહીં, નિર્ણય બળ ઉપજ્યા વિના રહે નહીં, અથવા બળને જુદું પાડો તો પુરુષાર્થ ઉપજ્યા વિના રહે, એની નિશાની છે. અવલોકન એટલે આમ તો આપણે જેને ઓબ્ઝર્વેશન નથી કહેતા, હા, નહીં અહીંયા શું છે, પોતાના જ સ્વભાવને અવલોકે છે, પરિચય કરે છે, પોતાના જ અનુભવને જોવે છે કે આમાં સ્વભાવ શું છે, વિભાવ શું છે, અનેક પડખા, આમાં રસ શું છે, પરરસ શું છે, એ બધું અવલોકન છે, એને સમજાય છે. જેટલું અવલોકનથી સમજાય છે એટલું જ સાચું સમજાય છે. શાસ્ત્રથી જેટલું સમજાય છે એટલું ઘર બેઠી હોય તો હજી સાચું સમજાયું નથી, એ ફેર છે, એટલું ફેર રહે છે. કારણ કે એ પ્રેક્ટિસ છે, પ્રયોગ છે, પ્રયોગના કાળમાં જ સમજ પણ સાચી આવે છે. ત્યાં સુધી જે સમજ છે એ એક થિયરીની સમજ છે, આનું આ માનું આ માનું આ માનું આ. થિયરીટિકલ નોલેજ ને પ્રેક્ટિકલ નોલેજમાં કેટલો બધો ફેર, કે ઘણો ફેર, એટલો ફેર છે. એમ પોતાના સ્વરૂપનું અવલોકન કરતા, પોતાના સ્વભાવને જોતા, પરમા હુંપણાની માન્યતાનો નાશ થાય, અહીંયા શ્રદ્ધા ફરી જાય છે. જ્યારે જોવે છે કે મારામાં પર નથી ને પરમા હું નથી, ત્યારે હું પરમા હુંપણાની પ્રતીત ફરવાનું કારણ થાય છે. પરમા હું પણ જાણતો હતો અને પરમા હું પણ માનતો પણ હતો, એ જાણવામાં ફેર પડ્યો તો માનવામાં પણ ફેર પડી જાય છે. એમ કેમ પરમાન્યતાનો તુરત નાશ થાય, રાગ વિકાર મટતા જ વિતરાગ પદ પામે, આગળ વધીને ચારિત્ર મોહના રાગ ને વિકાર મટતા જ વિતરાગ પદને પામે છે. ત્યારે અનંત અનાકુળ થયો થકો, નિરાકુળ થયો થકો, અનંત સુખનો રસાસ્વાદી બની પોતાને અમર કરે છે. ત્યારે અનંત આનંદ અનંત સુખ પ્રગટ કરીને, એનો અનુભવ કરીને પોતે પછી દ્રવ્યમરણથી પણ મટે છે અને ભાવમરણથી પણ મટે છે, બંને પ્રકારથી છૂટે છે. ભાવમરણ પણ એનું મટે છે અને દ્રવ્યમરણ પણ એનું મટે છે. જેવી રીતે કોઈ રાજા દારૂ પીને નિંદ્ય સ્થાનમાં રતિ માને, તેવી રીતે ચિદાનંદ દેહમાં રતિ માની રહ્યો. જેમ કોઈ રાજા દારૂ પીને લથડિયા ખાતો, કોઈ ગંદકીના ખાબોચિયામાં પડે, એઠવાડના ખાબોચિયામાં પડે, દારૂ પીવાથી શરીરમાં ગરમી વધી ગઈ હોય તો એ ખાબોચિયામાં, ગંદા ખાબોચિયામાં પડે તો પણ એને શીતળતા લાગે, ભ્રાંતિથી એને એમ નહીં વખતે થાય કે અહીંયા મને ઠીક છે, લ્યો આ મને ઠીક છે, પડે લથડિયા ખાતો પાણીમાં પડે, ગંદા પાણી તો ઠંડુ છે, ભલે ગંદુ છે પણ ઠંડુ છે, એને અહીંયા ઠીક લાગે કે અહીંયા સુઈ રહ્યો, લ્યો પડી ગયો તો એને સુઈ રહેવાનું મન થાય. ક્યાં રાજા ને ક્યાં એને ગંદા પાણીમાં ના ખાબોચિયામાં સુવાનું, છતાં એ પોતે રતિ માને એટલે ઠીક માને, સારું લાગે છે એવું માને. તેવી રીતે આ ચિદાનંદ દેહમાં રતિ માની રહ્યો છે, દેહ છે એ માંસ ને મળ ને રુધિરનું પૂતળું છે, એમાં પણ એને ઠીક છે, સાતા થઈ સારું થયું, હવે મને સુખ ચેન છે, એમ એ પોતાનું સ્વાભાવિમાનપણું, પોતાનું ઠીકપણું, પોતાનું ઇષ્ટપણું એ શરીરમાં માને છે અને શરીરને અનુકૂળતાના સાધનોમાં પણ પછી એ ઠીકપણું માનવા લાગે છે. એ ચિદાનંદ રાજા છે, ચૈતન્ય પિંડ આત્મા છે, એને એક રજકણ સાથે કાંઈ સંબંધ થઈ શકતો નથી, છતાં પણ અનંત પરમાણુના પિંડ સાથે ઠીક પણ માને છે. મદ ઉતરે રાજપદનું જ્ઞાન થઈ રાજ નિધાન વિલશે, તેમ સ્વપદનું જ્ઞાન થતાં સચ્ચિદાનંદ સંપદા વિલશે. જેમ રાજાને ઘેન ઉતરે ત્યારે એને ખબર પડે કે અરે હું તો મહેલમાં પલંગમાં સુવાને લાયક, આ તો ગંદવાડમાં પડી ગયો છું, કાબોછિયામાં પડ્યો છું, તો એ તરત જ રાજપદનું એને જ્ઞાન થાય છે અને રાજના નિધાનને ભોગવે છે. તેવી જ રીતે આત્માને સ્વપદનું સચ્ચિદાનંદ પદનું જ્ઞાન થાય છે ત્યારે પોતાના આનંદનો અનુભવ કરે છે, ત્યારે રાગાદી મલિનતાનો અને દેહાદીની મલિનતાનો સુખપણે આનંદપણે અનુભવ કરતો નથી. અને જે પ્રગટ દુર્ગંછા, દેહ તો પ્રગટ દુર્ગંછાનો સ્થાન છે, છતાં પણ ભ્રાંતિથી એમાં એને ઘૃણા થતી નથી, ઉલટાનું ઠીક લાગે છે. કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન તો જાણપણારું છે, છતાં પોતાને કેમ નથી જાણતું, તેનું સમાધાન, જ્ઞાનનો કાર્ય તો જાણવાનું છે, તો જ્યાં જ્ઞાનનું કાર્ય જાણવાનું છે એ પોતાને ન જાણે આમ કેમ થઈ રહ્યું છે, આવો પ્રશ્ન કર્યો છે. જ્ઞાનમાં અનેક પદાર્થોનું પ્રતિબિંબ પડતા ઉપયોગ પણ ત્યાં એકાગ્ર કરીને અવલંબીને એ પર પદાર્થને જાણતો જાણે છે એવો અનુભવ કરવામાં આવે છે. બધાને જે જે પર પદાર્થો સંબંધી પ્રવૃત્તિ કરે છે તેમાં પહેલું તો એ સંબંધીનું એને જાણવું થાય છે. તો જ્ઞાનનું આવું જાણવાનું કાર્ય સ્પષ્ટપણે છે, તો એ શા માટે પોતાને જ જાણતો નથી, પોતાને કેમ ભૂલે છે, આવો પ્રશ્ન કર્યો છે. એનો ઉત્તર આપે છે કે જાણ પણ અનાદિથી પરમાં વ્યાપીને પરનું જ થઈ રહ્યું છે. જાણ પણ જાણપણામાં દોષ શું કર્યો છે કે પરને જાણતા વ્યાપે વ્યાપક ભાવે પરિણમે છે. જ્યારે જીભ ઉપર સ્વાદને મૂકે છે ત્યારે જે પદાર્થ જીભ ઉપર આવ્યો એનો સ્વાદ પોતાના જ્ઞાનમાં વ્યાપ્યો અથવા પોતે એમાં વ્યાપ્યો, ઠંડી મને લાગી ગરમી મને લાગી એમ એમાં વ્યાપવું અરસપરસમાં વ્યાપી વ્યાપક ભાવનો અનુભવ કરે છે, એને અહીંયા એમ કહે છે કે એ જાણપણું પરમાં વ્યાપી રહ્યું છે. વ્યાપી રહ્યું છે એટલે એવા એવો ભાવ કરી રહ્યું છે, વ્યાપી શકતું નથી, જ્ઞાન વ્યાપી શકતું નથી, પણ વ્યાપવાનો ભ્રમ થાય છે. એને જાણપણું અનાદિથી પરમાં વ્યાપીને પરનું જ થઈ રહ્યું છે, એટલે પરનું જ્ઞાન હોય, સ્વનું જ્ઞાન ન રહ્યું, પરનું જ્ઞાન હોય એવું એમાં મિથ્યા અનુભવ છે. એવું જે જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન છે, અજ્ઞાન છે. હવે આમ વિચાર કરવાથી શુદ્ધ થાય કે તે જ જ્ઞાન કે આ પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય. પર જે જણાય છે એમાં પણ જ્ઞાન તો છે, જ્યાંથી એને તકલીફ થાય છે. જે પરને જાણતા પરની સાથે એકત્વ કરે છે વ્યાપ વ્યાપક ભાવે, અને ગૂંચ ઊભી કરે છે પર પદાર્થ સાથેના સંબંધની, ત્યાંથી જ એને પાછો વાળે છે. કે જે આ જ્ઞાન પરને જાણે છે જ્ઞાનમાં પર જાણે છે, તો જ્યાં જ્ઞાન છે આ જ્ઞાન આત્મા વિના કેમ હોય? હું આત્માના અસ્તિત્વને ભૂલીને કેમ જાણું છું? આમ લેવું છે, જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. બહુ સારી પદ્ધતિ લીધી છે, જેને જ્ઞાન રીતિ કહી ને આગળ, જ્ઞાન રીતિથી પહેલી લીટી છે 17 માં પાની. જ્ઞાન રીતિને અંતરમાં લાવીને વિપરીત કરણી ભેદીને સાધકતા સાધી મહાન થાય છે. આ જ્ઞાન રીતિની વાત ચાલે છે. કઈ જ્ઞાન રીતિ? કે પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય, ને જ્ઞાન તો આત્મા વિના ન હોય. તેથી પરપદને જાણનારું મારું જ્ઞાન પદ છે, પરપદને જાણનારું પદ તો મારું જ્ઞાન પદ છે. એવું જ્યારે સમજે છે ત્યારે મારું જ્ઞાન એ જ હું છું, પર વિકાર પર છે, મારું જ્ઞાન તે જ હું છું. હવે એમાં હું પણ ઉગે છે, જ્ઞાનમાં હું પણ ઉગે, જ્ઞાન તે હું છું, રાગાદી વિકાર તે પર છે, અને જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું. આ અસ્તિત્વ પકડી, જ્યાં જ્યાં જાણપણું, જાણપણું એટલે પર્યાય ન લીધી, સ્વભાવ લીધો, જાણવાનો જેનો સ્વભાવ છે તે જાણપણું. પર્યાયમાં પણ જાણપણું તો છે, તો જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ સમ્યક્ત્વ છે. એવું હું પણ જ્યાં અંદરમાં થઈ ગયું જ્ઞાનમાં, જ્ઞાન સ્વભાવમાં, ત્યાં જ્ઞાન સમ્યક થયું, દર્શન સમ્યક થયું, આખા આત્મામાં સમ્યકપણું થયું, તેને સમ્યકત્વ કહેવામાં આવે છે. સમ્યકપણું થયું એ સમ્યકપણ, તે સુગમ છે. કેમ કે અહીંયા બીજી કોઈ તકલીફ નથી, જ્ઞાન સ્વરૂપે પોતે છે, જ્ઞાન ક્રિયા રૂપે સદાય પ્રણમી રહ્યો છે, અને એ જ્ઞાનમાં પોતે જ્ઞાન જાણપણા રૂપે પોતાનું સ્વરૂપ છે, જાણપણું એવું પોતાનું સ્વરૂપ છે, એવું એને અંતર અવલોકનથી પોતાનું સ્વરૂપ જાણીને હું પણ એમાં અસ્તિત્વ ગ્રહણ થાય છે. એ અવલોકનમાં હું પણ કેમ આવે છે? કે હું પણ ત્યાં છે માટે હું પણ આવે છે. ભ્રાંતિથી રાગમાં હું 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 પણ થયા કરતું હતું. હવે જ્યારે બરાબર અંદરમાં અવલોકન કરે છે ત્યારે એને એમ જણાય છે કે રાગમાં હું પણ નહીં પણ જ્ઞાનમાં હું પણ થાય એવું મને માલુમ પડે છે. હું તો જ્ઞાનમાં છે, રાગ છે એ પણ જ્ઞાનમાં પ્રતિબિંબ એનું પડ્યું ત્યારે જણાયો છે. રાગને ક્યાં ખબર છે? રાગને ખબર નથી કે હું રાગ છું અને આત્માનો વિકાર છું, એવી રાગને ખબર નથી. રાગ પણ જ્ઞાનની બાજુમાં જોડે ઉત્પન્ન થાય છે, એ પ્રતિબિંબ થાય છે ત્યારે એ જ્ઞાનની હયાતીમાં એની પ્રસિદ્ધિ થાય છે કે આવો રાગ થયો, એમ જ્ઞાનની હયાતીમાં એની પ્રસિદ્ધિ થાય છે. ખરેખર તો પોતે તો જ્ઞાન છે, જો એ ઝીરો થઈને બંને ભાવને જાણે તો એમાં હું પણ એને જ્ઞાનમાં જણાશે, ને હું પણ જ્યારે જ્ઞાનમાં જણાશે ત્યારે રાગાદીમાં થતું હું પણ બંધ થઈ જશે, હું પણ ચાલુ નહીં રહીએ રાગાદીમાં. આ વિષય સમય સારના કરતા કર્મધિકારની 69-70 ગાથા બે સાથે છે, એમાં લીધો છે. 69-70 કે જ્યારે જ્ઞાન ક્રિયામાં જ્ઞાન ક્રિયા જે રીતે થતી માલુમ પડે છે તે રીતે ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડતી નથી. એ રીતે રીતે એટલે શું? કે જે રીતે એટલે આ રીતે, કે જે રીતે જ્ઞાનમાં હું પણ થાય તો રાગાદીમાં પણ હું પણ થાય, એમ બેની બે વાત નહીં બને. અને જે રીતે રાગાદીમાં હું પણ થશે એવી રાગ ક્રોધાદીની ક્રિયા થશે ત્યારે જ્ઞાન ક્રિયા થતી હશે તો પણ જ્ઞાનમાં હું પણ નહીં થાય, એમ લેવું છે. હવે પોતાના અસ્તિત્વને ખોળનાર હું થઈ રહ્યું છે એ ખરેખર ક્યાં થાય છે એ અંદરમાં જો કોઈ શોધે તો એને સ્પષ્ટપણે અનુભવ ગોચર થાય, એને ખ્યાલમાં આવી જાય. પહેલો તો ખ્યાલ આવી જાય કે આ હું પણ તો જ્ઞાનમાં વિદાયું છે, જ્ઞાનમાં હું પણ છે, મારું હોવા પણ તો જ્ઞાનમાં છે, મારું હોવા પણ જ્ઞાનમાં છે, એમ જ્યાં ખ્યાલમાં આવે છે ત્યારે એને એમ ખ્યાલમાં આવે છે કે રાગમાં મારું હોવા પણ નથી, આ ખોટું થાય છે, આ ભૂલ થાય છે. 5 ને 2 7 થાય, 5 ને 2 8 ગણતો હતો, એ ખ્યાલ આવ્યો કે ભૂલ છૂટી, કે આ ભૂલ નહીં, આ 5 ને 2 7 જ થાય, એમ રાગમાં હું પણ એ ભૂલ છે એમ ખ્યાલ આવે છે. જ્ઞાનમાં તો પોતાનું અસ્તિત્વ છે જ, છે એટલે એ જો ત્યાં અવલોકનથી જોવે છે તો એને ખ્યાલ આવે છે કે છે, બસ એને ખ્યાલ આવે છે તો ભૂલ માંગે છે. મિથ્યાતને ભૂલ કહી છે ને, મિથ્યાતને ભૂલ કહી છે. જ્ઞાનની પર્યાયમાં તો હું પણ થતું નથી, મિથ્યા દ્રષ્ટિને તો રાગમાં જ હું પણ થાય છે ખરેખર. તો પર્યાય દ્રષ્ટિ હોવાથી એને રાગમાં જ હું પણ થાય છે, એ જ્ઞાનને ચૂકી જાય છે. પણ એમાં શું છે કે રાગને જાણનારી જ્ઞાનની પર્યાયમાં હું પણ જો કરે તો એમાં સ્વભાવ પકડાઈ જાય. જો જ્ઞાનને પકડે, જ્ઞાનમાં હું પણ કરે તો સ્વભાવ પકડાઈ જાય, કેમ કે અહીંયા જાણ્યા સ્વભાવ છે જ્ઞાનમાં. પણ જીવ જ્ઞાનને ચૂકી જાય છે, રાગના એકત્વમાં રાગને જ મુખ્ય કરે છે, રાગને જ એકાકારપણે વિદે છે, રાગને જ સર્વસ્વપણે પોતાપણે જાણે છે. પર્યાય છે એટલે ક્ષણિક જ હોય ને, પર્યાય તો ક્ષણવર્તી પદાર્થ છે એટલે ક્ષણિકપણે જ થાય છે. ત્યાં એ વિષય એવી રીતે લીધો છે, ગુરુદેવના પ્રવચનોમાં તો એ વિષય સ્પષ્ટ છે. પરિણમન તો ક્ષણવર્તી છે, સમય સમય થાય છે. કરતા ક્રમ 69-70 પહેલી જ બે ગાથા છે. 71માં છે, 70 પણ 71. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે, અને સ્વનું ભવન તે સ્વભાવ છે. માટે સ્વનું ભવન એટલે સ્વનું પરિણમવું, માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું, પરિણમવું તે આત્મા છે. જ્ઞાનનું પરિણમવું, જ્ઞાનનું થવું તે આત્મા છે, અને ક્રોધાદિકનું થવું, પરિણમવું તે ક્રોધાદિક છે. અહીંથી વાત પાયો દામથી નાખે છે. 15મી ગાથામાં એ જ વાત કરી, શ્રુત જ્ઞાન તે આત્મા છે. ત્યાં તો વળી એવું લઈ ગયું, શ્રુત જ્ઞાન તે આત્મા છે. જ્ઞાન ઉપરનો જ્ઞાન પોતે આત્મા છે, એવો શબ્દ છે. શ્રુત જ્ઞાન પોતે આત્મા છે. શ્રુત જ્ઞાનસ્ય સ્વયં આત્મત્વાત્, તતો જ્ઞાનાનુભૂતિ એવ આત્માનુભૂતિ. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. આગળ એ કળશ લીધો છે કે આત્માની અનુભૂતિ છે તે જ્ઞાનની અનુભૂતિ છે, અને જ્ઞાનની અનુભૂતિ છે તે આત્માની અનુભૂતિ છે. એમ ખરેખર જાણીને, એમ ખરેખર જાણીને આગળ બધું એમ લીધું છે. ત્યાં આગળ કળશ કેમ આપી ગયો છે. અહીંયા એ વાત લીધી છે કે જ્ઞાન તે સ્વયં, જ્ઞાન પોતે જ આત્મા છે. માટે નિશ્ચયનું, નિશ્ચયથી જ્ઞાનનું થવું, પરિણમવું તે આત્મા છે, અને ક્રોધાદિકનું થવું, પરિણમવું તે ક્રોધાદિક છે. હવે અહીંયા આ પદ્ધતિ લીધી છે કે વળી જ્ઞાનનું જે થવું પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું પરિણમવું નથી. જ્ઞાન પરિણમે છે તે વિભાવ પરિણમે છે, એમ બે એક નથી. જ્ઞાન જુદું પરિણમે છે, ક્રોધાદિક જુદા પરિણમે છે. એટલે જ્ઞાનના થવામાં ક્રોધાદિકનું પરિણમન નથી, પરિણમવું નથી. કારણ કે કેમ એમ નથી એનું કારણ લે છે. કારણ કે જ્ઞાનના થવામાં પરિણમવામાં જ્ઞાન થતું માલુમ પડે છે. જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, જેમ એટલે કેમ કે જ્ઞાનના થવામાં જ્ઞાન હું પણ થતું માલુમ પડે છે, તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. તેમ ક્રોધાદિક પરિણામ છે એમાં હું પણ થતું માલુમ પડતું નથી એમ કે. અને ક્રોધાદિકનું જે થવું પરિણમવું છે તે જ્ઞાનનું થવું પરિણમવું નથી. કારણ કે ક્રોધાદિકના થવામાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે, તેમ જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. એટલે જો ક્રોધાદિકમાં હું પણ જીવ પરિણમે છે, આમાં શું છે, જ્ઞાન જ્ઞેય નિમગ્ન રહે છે, ત્યારે જ્ઞાનની બાજુમાં ઉપજતો જે રાગાદિ ક્રોધાદિ વિભાવ તેમાં તે મગ્ન છે, એટલે હું પણ એમાં કરે છે. આ મિથ્યાર્થ છે. જો જ્ઞાનમાં હું પણ આવે તો સ્વભાવનું ગ્રહણ થઈ જાય, અસ્તિત્વનું ગ્રહણ થઈ જાય. હું પણ બદલવાનું છે, અસ્તિત્વ બદલવાનું છે. આ પછી ક્રોધનો સ્વામી ગમે તે હોય, આપણે શું કામ છે પછી. પૂતગળ પૂતગળ આકારે હોવાથી એને પૂતગળ કીધો, પણ ક્રોધનો સ્વામી પૂતગળ જ છે ખરેખર તો. કેમ કે એ પૂતગળના આશરે, પૂતગળ પૂતગળ આકારે, પૂતગળ પ્રકૃતિના સ્વભાવે પરિણમેલો ભાવ છે, માટે એને પૂતગળ કહેવામાં આવે છે. આ રીતે જ્ઞાનને એટલે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી, બે વચ્ચે એક વસ્તુ પણ નથી. આમ જ્યારે આત્માને ક્રોધાદિનો તફાવત એટલે જુદાપણું દેખાય છે, ત્યારે અનાદિથી એની સાથે હું રાગને કરું છું એમ જે એકત્વની કર્તા કર્મની પ્રવૃત્તિ હતી તેનાથી તે નિવૃત્ત થાય છે. કેમ કે જ્ઞાન એમ જાણે છે કે હું તો જાણપણું છું, જાણપણા રૂપે પરિણમું છું. રાગ હું કરું છું એ ભ્રાંતિ એની ઉડી જાય છે. હું જાણપણ જાણપણું મારામાં હોવાથી જાણવારૂપ ક્રિયા હું કરું છું, રાગ હું કરું છું એ વાત રહેતી નથી. બસ આમ જ્યાં નિવૃત્ત થયો, રાગના કરવાપણાથી નિવૃત્ત થયો, ત્યારે એને દ્રવ કર્મનો બંધ, આશ્રુથી નિવૃત્તો એ બંધથી નિવૃત્ત. તેથી જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. આમ જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, આ જ્ઞાન રીતિ લીધી છે. જ્ઞાન રીતિ કહો, ભેદ જ્ઞાન કહો, આત્મા ને આશ્રુ જુદાપણાનું જ્ઞાન કહો, બધા શબ્દો જુદા જુદા છે. મૂળ તો એને રીત પકડાવી જોઈએ. બહુ ટૂંકામાં પણ બહુ સુંદર વાક્ય છે આ, બોલ ટાઈપમાં છે ને, કે મારું જ્ઞાન એ જ હું છું. એમ કે જ્ઞાન તે આત્મા છે એમ કીધું ને, જ્ઞાન તે જ આત્મા છે, એટલે મારું જ્ઞાન એ જ હું છું. પર વિકાર પર છે, એટલે રાગાદી વિભાવ ભાવ છે તે પર સંબંધીનો ઉત્પન્ન થયેલો પર વિકાર છે, તે તો પર છે. આત્માનો ભાવ હોવા છતાં અહીંયા પર છે એમ કહું. કેમ કે જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું એમ થયું છે. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, વિશેષતા શું છે કે ભલે એને સ્વભાવ પકડ્યો છે જ્ઞાનના પર્યાયમાંથી, પણ એટલો જ સ્વભાવ નથી પકડ્યો. જે ત્રિકાળી દળમાં જે સ્વભાવ છે એ સાથે સાથે પકડાઈ જાય છે. કેમ કે સ્વભાવ અખંડ છે. વ્યક્ત અંશે હો કે અવ્યક્ત અંશે હો, સ્વભાવ અખંડ છે. સ્વભાવ ખંડિત નથી, એટલે સ્વભાવ માત્ર અંશે નથી પકડાતો. જ્ઞાનમાંથી સ્વભાવનું ગ્રહણ થાય છે ત્યારે અંશ સ્વભાવ વ્યક્ત હોવા છતાં અખંડ સ્વભાવનું ગ્રહણ થાય છે. જો ત્રિકાળી છે એ અવ્યક્ત છે, શક્તિરૂપ તત્વ છે. અહીંયા મનુષ્યમાં હજી સમજાવાય છે કે આ વ્યક્ત અંશ છે, આ અવ્યક્ત અંશ છે, અનંત છે સ્વભાવ, અનંત છે પર્યાય, ક્ષણવર્તી છે સ્વભાવ, કાળે કરીને ભાવે કરીને અનંત છે. પણ તિર્યંચને ક્યાંથી પકડાય? એને તો એવી સમજનો પ્રકાર નથી. પણ એને આ રાગ તે હું નહીં ને જ્ઞાન તે હું, એમ જ્ઞાનમાં હું પણ થતાં અખંડ સ્વભાવનું ગ્રહણ આવે છે. તે ચોથા ગુણ સ્થાને આવે નહીં, પાંચમા ગુણ સ્થાન સુધી એમાં એ સ્થિર થાય. તિર્યંચ દેવલોકનો દેવ ન થાય. સંકેત લઈને ગયો હોય તો અહીંયા મુનિ દશામાં હોય, આયુષ પૂરું થાય, કેવળ ન લે ને તો દેવલોકમાં જાય. ચોથેરું સ્થાને સાગરૂપમનું આયુષ સુધી, ચોથા ગુણ સ્થાને, પાંચમું ન આવે સર્વાર સિદ્ધિમાં જાય તોય. અનેક મુનિઓ સર્વાર સિદ્ધિમાં જતા. આજે જે તીર્થંકરો સર્વાર સિદ્ધિમાંથી આવ્યા છે, આયુષદેવ ભગવાન છે, પછી શાંતિનાથ ભગવાન છે, તો એ મૂળ તો પેલા મુનિ દશામાંથી ગયેલા છે. પણ એ 33 સાગર સુધી ચોથું સ્થાન. અને અહીંયા વ્યક્ત અવ્યક્તની ભાષાને ઉપદેશને એ બધો કાંઈ બોધનો પ્રકાર નથી. પણ અઢીદ્વીપની બહાર સ્વયંભૂ રમણ સમુદ્રમાં પંચમ ગુણ સ્થાને જળચર પ્રાણીઓ છે. પંચમ ગુણ સ્થાને ઘણો ઉગ્ર પુરુષાર્થ, ચોથા કરતા પાંચમાનો પુરુષાર્થ ઘણો છે. ત્યાં કઈ એટલે જ્ઞાન, જ્ઞાનની સ્પષ્ટતા કોને કહેવી? આ વિકલ્પ થી સમજણ કરે છે એ કોઈ જ્ઞાનની સ્પષ્ટતાનું સ્વરૂપ છે કે નહીં? અંદરમાં જ્ઞાન પોતાના સ્વભાવને સુસ્પષ્ટપણે ગ્રહણ કરી શકે, જેવો છે એવો સારી રીતે જ્ઞાનમાં આવે, હું પણ જેટલો સ્પષ્ટપણે આવે એટલી જ્ઞાન શક્તિ વિકસિત થઈ. ગુરુદેવે એક દ્રષ્ટાંત આપ્યું છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના પ્રવચનમાં, કે કોઈ મુનિરાજ એવા હોય કે નવ તત્વનો એને યાદ ન રહેતું હોય એવું અસ્પષ્ટ જ્ઞાન હોય મતિસૂત, અને કોઈ ચોથા ગુણ સ્થાનધારી સમ્યક દ્રષ્ટિ બાર અંગનો જ્ઞાતા હોય, એવો એવી લબ્ધિ પ્રગટી હોય, શ્રુત કેવળી થયો હોય, એને શ્રુત કેવળી કહે છે. તો એ બાર અંગધારીનું જ્ઞાન વધારે કે મુનિનું જ્ઞાન વધારે? નવ તત્વ યાદ ન રહે, આ સવાલ છે કે જ્ઞાન શક્તિ તો મુનિની વધારે છે વિકસેલી, હો અંતર તો બંને સરખે, અંદરમાં તો બંનેની અનંત જ્ઞાન શક્તિ એક સરખી છે સ્વભાવ તો, પણ વિકસિત જ્ઞાન શક્તિ કોની વધારે? કે મુનિરાજને. તો એ જ્ઞાન શું કામ કરે છે? એ જ્ઞાનની પર્યાય વિકાસ થઈને શું કામ કરે છે? કે એ જ્ઞાનની પર્યાય પોતાના સ્વરૂપના સ્વસંવેદનને સારી રીતે વેદે છે, એ કાર્ય કરે છે. જ્ઞાનનું જે સ્વરૂપ સંવેદનનું કાર્ય છે એમાં આત્મા ઘણો સુસ્પષ્ટ થઈને ગ્રહણ થાય છે, અને ઘણી જોરથી જ્ઞાનની પકડ અંદર આવે છે, સ્વસંવેદન ઘણું આવે છે એમાં. એટલું અંગ પૂર્વધારીનું જ્ઞાન નથી ત્યાં, એમ કે છે. એટલે બાહ્ય જ્ઞાન જુદી વસ્તુ છે અને સ્વભાવ જ્ઞાન અંતર જ્ઞાન જુદી વસ્તુ છે. સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને પણ, મીઠ્યા દ્રષ્ટિને અને સમ્યક દ્રષ્ટિને તો કાંઈ સરખામણી કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પણ સમ્યક દ્રષ્ટિના અને સમ્યક દ્રષ્ટિના અંતર્જ્ઞાનને અને બાહ્ય જ્ઞાનને જુઓ તો બાહ્ય જ્ઞાનની કોઈ કિંમત નથી. નહીં, અહીં તો બાર અંગનું જ્ઞાનમાં વેદન તો છે, એટલું નથી, એટલું નથી. આત્માનું ગ્રહણ એટલું નથી જ્ઞાનમાં. જે જ્ઞાન વિકાસ પામીને સ્વરૂપને જાણવામાં જે કાર્ય કરે છે એટલી શક્તિ એ જ્ઞાનમાં નથી, જેટલું મુનિરાજના જ્ઞાનમાં છે. હા, બહારનો વિકાસ થયો છે ઉઘાડનો, આ તો ગુણસ્થાન અનુસાર થાય છે, આ શક્તિ તો ગુણસ્થાન અનુસાર થાય છે, એમ છે. સંકિતની વાત લીધી કે મુનિરાજ સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણસ્થાન વર્તી પણ સમ્યક દ્રષ્ટિ છે, બાર અંગધારી દ્રવ્યલિંગી હોય ચતુર્થ ગુણસ્થારી લબ્ધિ પ્રગટે બાર અંગની ભગવાનના સમુસરણમાં સાંભળતા સાંભળતા લબ્ધિ પ્રગટ જાય, બાર અંગનું જ્ઞાન થાય. પણ જ્ઞાન કોનું વધારે? જ્ઞાન મુનિરાજનું વધારે. ક્યારેક આહાર કરતા હોય ત્યારે પણ, પછી સાતમા ગુણ સ્થાને શુદ્ધોપયોગમાં આવે ત્યારે જ વધારે એમ નહીં. આહાર કરતા હોય, નિંદ્રા કરતા હોય, ગમન કરતા હોય ત્યારે પણ, ચોથા વાળો શુદ્ધોપયોગમાં હોય તોય જ્ઞાનની પકડ જે આત્મા ઉપર મુનિરાજની છે એ શુદ્ધોપયોગમાં ચોથા ગુણ સ્થાન વાળાને નથી. એમની અંદરની લાઈનો જુદી છે. આખે બહારથી માપવા જાય તો કઈ મેળ પડે એવું નથી. શુદ્ધોપયોગ છે એ વિષવ વિકલ્પ પરિણતિ કરતા વધારે શુદ્ધ દશા છે, શુદ્ધોપયોગની દશા છે, એ શુદ્ધ દશા છે. હા, મુનિ દશામાં સપ્તમ ગુણ સ્થાને છે ત્યાં નિર્જરા પણ વધારે છે, છઠ્ઠા ગુણ સ્થાને શાસ્ત્ર રચે ત્યાં એટલી નિર્જરા નથી, જેટલી શુદ્ધ ઉપયોગમાં નિર્જરા છે એટલી નિર્જરા ત્યાં નથી. એમ તો ફેર એ તો ચોથા ગુણસ્થાનમાં એમ છે. ચોથા ગુણસ્થાનમાં સ્વવિકલ્પ દશામાં હોય ને શુદ્ધ ઉપયોગમાં હોય, પાંચમા ગુણસ્થાનમાં સ્વવિકલ્પ દશામાં હોય ને શુદ્ધ ઉપયોગમાં હોય. તો શુદ્ધ ઉપયોગમાં તો પુરુષાર્થ ઉગ્ર થાય ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે. જે તે ગુણસ્થાનમાં પુરુષાર્થની ઉગ્રતા થતા શુભરાગ તૂટે અને શુદ્ધ ઉપયોગ થઈ જાય છે, શુભ ઉપયોગ મટે છે અને શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. પ્રમત ગુણસ્થાનમાં શાસ્ત્ર લખાય છે. 28 મૂળ ગુણ જ પ્રમત દશા છે. પછી પછાવી જાય સાતમા વર્ષ લખતા લખતા સાતમામાં હજારો વાર આવે. એક શાસ્ત્ર પૂરું થાય ત્યારે તો હજારો વાર સપ્તમ ગુણ સ્થાનમાં આવ્યો આવે ને હજારો વાર છઠ્ઠા ગુણ સ્થાનમાં
આવ્યો.